પ્રતિષ્ઠિત સત્યાવીસ સદગુરુ પ્રત્યે સમર્પણ. શું પ્રભુ ચરણ કને તરું આત્માથી સૌએ, તે તો પ્રભુએ આપ્યો વરતું ચરણ દે. આ દેહાદી આજતી વર તો પ્રભુ આધી, દાસ 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 છું દેહ પ્રભુ નો દી. સટસાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવાર વત એ ઉપકાર અમાર. ટીકા: હું પ્રભુના ચરણ આગળ શું ધરું? સદગુરુ તો પરમ નિષ્કામ છે, એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્ય ધર્મે શિષ્યે આ વચન કહ્યું છે, જે જે જગતમાં પદાર્થ છે તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મૂલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણ સમીપે હું બીજું શું ધરું? એક પ્રભુના ચરણને આધીન વર્તું એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. આ દેહ આદિ શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે આજથી કરીને સદગુરુ પ્રભુને આધીન વર્તું. હું તે પ્રભુનો દાસ છું, દાસ છું, દિન દાસ છું. છયે સ્થાનક સમજાવીને હે સદગુરુદેવ, આપે દેહાતીતી આત્માને જેમ જ્ઞાનથી તલવાર જુદી કાઢીને બતાવી તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો. આપે મપાય નહીં, મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો.
સંસારમાં કોઈ ધંધે લગાડી દે, આજીવિકાનું સાધન આપે, કમાતો કરી દે, એનો ઉપકાર આપણે ભૂલતા નથી. મુંબઈ જેવા શહેરમાં રહેવા ઓટલો પણ ન હોય અને ખાવા રોટલો પણ ન હોય ત્યારે કાઠિયાવાડના કોઈ એમ કહે કે મારે ત્યાં આવો, રોટલો ઓટલો બંને મળશે અને ધંધો કરવા મૂડી પણ આપીશ. હવે એ ધંધો કરે અને સારી સ્થિતિમાં આવે તો જેણે આ બધું કર્યું તેનો જિંદગીભર ઉપકાર ન ભૂલાય, કારણ એમણે મને આજીવિકાનું સાધન આપ્યું. બીજું કોઈને અસાધ્ય રોગ થયો હોય, ભયંકર પીડા થતી હોય, કેટલાય ડોક્ટરો પાસે ઘણા ઉપાયો કર્યા હોય છતાં દર્દ ન મટ્યું હોય અને કોઈ આવી મંત્ર બોલી દર્દ મટાડી દે અથવા કિંમતી દવા સૂચવે અને દર્દ મટી જાય તો આપણે મને ભયંકર દર્દમાંથી મુક્ત કર્યો એમનો ઉપકાર ન ભૂલાય. અહીં પરમ કૃપાળુદેવ કહે છે, અનંતકાળથી હું સંસારમાં પરિભ્રમણ કરતો હતો, મને પરિભ્રમણ કરતો અટકાવ્યો તે સદગુરુનો ઉપકાર કેમ ભૂલાય? સમજાય છે, સદગુરુના યોગથી દશા અને દિશા ફરી ગઈ, વૃત્તિ ફરી ગઈ, ભાવ ફરી ગયો, જીવન જીવવાની શૈલી કે રીત બદલાઈ ગઈ, કર્મ બંધ કરતો હતો તેનાથી અટકી ગયો, કસાયો અને વિકારો શાંત થયા, વાસનાઓ શાંત થઈ, અંદર પરમ અવસ્થામાં ડૂબકી મારવાની તક મળી, બહિર્મુખ દશા જે હતી તે અંતરંગ દશા થઈ, આટલું બધું જીવનમાં થયું એ ઉપકાર બુદ્ધિથી માપી શકાય તેવો નથી. માટે કહ્યું કે સદગુરુદેવ, આપે અમાપ ઉપકાર કર્યો છે, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. અમે પામર હતા, મૃત્યુને આધીન, કર્મોને આધીન, રાગદ્વેષને આધીન. અમને ખ્યાલ છે કે અમે કેટલા પામર હતા, અમને કંઈ જ ભાન ન હતું, અમે વિષયો વિકારો અને જળ પદાર્થોમાં આસક્ત હતા, એમાંથી હાથ પકડીને આપ બહાર લઈ આવ્યા. આ ઉપકાર બુદ્ધિથી માપી શકાય તેવો નથી. પોતાની પામરતા સમજાય ત્યારે સદગુરુના ઉપકારનું ભાન થાય.
આવું સમજવાથી શિષ્યના હૃદયમાં ભાવની ધારા વહેવા લાગી, પ્રેમનો ધોધ વહેવા લાગ્યો, પ્રેમનો સાગર છલકાવા લાગ્યો. એને આશ્ચર્ય થયું અને મંત્રમુગ્ધ બન્યું. ત્યાંના હૃદયમાં ભક્તિનું પૂર્ણ મોટી આવ્યું અને તેથી મૂંઝવણ થઈ કે આટલા મોટા ઉપકારનો હું બદલો કેવી રીતે વાળું, શું કરું તો ઉપકારનો બદલો વળે, શું આપી દઉં તો ઉપકારનો બદલો વળે. આવી મીઠી પ્રેમની મૂંઝવણ, સ્નેહ અને ભાવની મૂંઝવણ, ઉલ્લાસ અને ઉત્સાહની મૂંઝવણ સાધકના હૃદયમાં થઈ છે. શું પ્રભુ ચરણ કણે કરું, હું શું એમને આપું, તેમણે મને જે આપ્યું તેની તુલનામાં કંઈ પણ આપી શકાય તેવું મારી પાસે નથી, સમજવા કોશિશ કરજો. સંકિત દાતા ગુરુ તણો અચ્યો વયાર ન થાય, ભાવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. જેમણે સંકેત આપ્યો એટલે જેમની હાજરીમાં જેમના નિમિત્તે દર્શન મોહનો ઉપશમ થયો, સંકેતની સાધના થઈ, ગ્રંથિભેદ જેમની હાજરીમાં થયો, જેમનો સંગ કરવાથી, જેમની નિકટમાં રહેવાથી, જેમના ચરણોમાં રહેવાથી સમ્યક દર્શન થયું, આવી ઘટના જીવનમાં જેના કારણે બને, જેના નિમિત્તથી બને, તેમને જોતા એમ થાય કે આનો બદલો કઈ રીતે વાળી શકાય. તેમણે સંકેત આપ્યો એટલે તેમણે બોધ આપ્યો, તેમણે ઉપદેશ આપ્યો, અમે શ્રવણ કર્યું, તેનાથી અમને જ્ઞાન થયું, જ્ઞાનમાંથી બોધ અને બોધથી આત્માની ઓળખાણ થઈ અને અભ્યાસ કરતા કરતા અનુભૂતિ થઈ અને અમે આનંદના સાગરમાં ડૂબી ગયા. આ સંકેત દાતા ગુરુના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. કરોડ વખત ઇન્દ્રપદ મળે ને તેમના ચરણમાં ધરી દે તો પણ એ ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. આવો ભાવોલ્લાસ આવી સમજણ શિષ્યના હૃદયમાં થઈ છે. તેને મૂંઝવણ થાય છે કે પ્રભુના ચરણે શું ધરવું. ઘણી વખત એવું થાય છે કે ઘણા નજીકના મહેમાનો જેમની સાથે વર્ષોનો ઘનિષ્ઠ સંબંધ હોય એવો ઓચિંતા અમેરિકાથી આવે અને ડોરબેલ વગાડે અને દરવાજો ખોલતાની સાથે આનંદ થાય તથા ગાંડા ઘેલા થઈ જવાય કે વર્ષો પછી આ આવ્યા છે, તેમને શું ખવડાવવું, આઈસ્ક્રીમ મંગાવવું, ભોજન કરાવવું, શું કરવું એવું થાય ને તેમ આ શિષ્ય ગાંડો ઘેલો થયો છે. શું પ્રભુ ચરણ કને ધરવું, કારણ સદગુરુ પરમ નિષ્કામ છે. સદગુરુના અનેક લક્ષણોમાં મહત્વનું લક્ષણ તેઓ નિષ્કામ છે. જે શિષ્યને પોતાથી બોધ થયો તે શિષ્ય પોતાને નમસ્કાર કરવા ઊભો રહે એવી અપેક્ષા સદગુરુને હોતી નથી. એમના અંતરમાં કોઈ પણ જાતની કામના નથી. સદગુરુ કેવા છે? આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સુખ સદગુરુ લક્ષણ યોગ.
આ લક્ષણોમાં પરમ કરુણા અને પરમ નિષ્કામ શબ્દો ઉમેરો. કોઈ પણ જાતની કામના કે અપેક્ષા નથી. તેમને કંઈ જોઈતું નથી. કલિકાલ સર્વજ્ઞ હેમ સુઈ મહારાજે સિદ્ધરાજના સૈનિકોથી કુમારપાળને બચાવ્યો અને તે રાજા બન્યો. પછી ધર્મ ઉપદેશ પણ આપ્યો, પરંતુ તેમણે કુમારપાળ મહારાજા પાસે એક ચાદરની પણ અપેક્ષા રાખી ન હતી. આ સત્પુરુષોની ઉદારતા છે, નિષ્કામ ભાવના છે. આ નિષ્કામ કરુણાની નિષ્કામ કરુણાની ભાવનાથી તેઓ માત્ર ઉપદેશદાતા છે, આ વાત સમજી લેજો. અને શિષ્યના પક્ષે પોતાનો ધર્મ છે. શું ધર્મ છે? શું પ્રભુ ચરણ કણે ધરવું, કારણ જગતમાં બધા પદાર્થો કિંમતી તો છે, મૂલ્યવાન છે. માટી કરતાં લોખંડની કિંમત કિંમતી, લોખંડ કરતાં ચાંદી, ચાંદી કરતાં સોનું અને સોનું કરતાં રત્નો, તેમાં પણ કોહિનૂર અને કોહિનૂર કરતાં ચિંતામણી રત્ન કિંમતી, અને આ ચિંતામણી રત્ન કરતાં પણ આપણો આત્મા કિંમતી છે. કંઈ સમજાયું?
ઝવેરી મોલ કરે લાલકા મેરા લાલ અમોલા, જાકે પટ તર કો નહીં ઉસકા ક્યા મોલા. જેના સિવાય બીજું કંઈ મૂલ્યવાન નથી એવા આત્માની અપેક્ષાએ બધા નિર્મૂલ્ય છે. એટલા માટે તો કહ્યું છે કે ઇંદ્રનો વૈભવ પણ આત્માની અપેક્ષાએ મૂલ્ય વગરનો છે. આવા મૂલ્યવાન આત્મા જેને આપ્યો તેના ચરણમાં હું શું કરું? આ શિષ્યની ખાનદાની છે, આ શિષ્યનો વિવેક છે, આનું નામ શિષ્ય. જે સર્વસ્વ ન્યોછર કરવા તૈયાર છે. મજાક એવી છે કે સામું જે પાત્ર છે તેને કંઈ જોઈતું નથી અને આ કંઈ આપ્યા વગર રહી શકતો નથી. ત્યાં ગુરુ શિષ્યની સંધિ થાય છે. આ તો ગુરુ લોભી શિષ્ય લાલચું, દોનો ખેલ લે દાવ, કરે નહીં તારે નહીં જેસે પથ્થર કી નાવ.
સાહેબ, આવો બે વચ્ચે મેળ ન કરો. ગુરુની હાઈટ એવી છે કે તેને કંઈ જોઈતું નથી અને શિષ્યની હાઈટ એવી છે કે મારે શું આપવું. કોઈ પણ આપણા ઉપર ઉપકાર કરે તો સામે ઉપકાર કરી બદલે વાળીએ તેનું મહત્વ છે. કોઈ માન આપે, હાથ જોડે તો કમસે કમ હાથ તો જોડીએ. પણ ઘણા એવા અહંકારી હોય છે કે સામેના માણસ હાથ જોડે તો પણ તેનું માથું જરા પણ નીચું ન નમે. એ ટાઈટ અને ટાઈટ અહીં શિષ્ય વિચાર કરે છે કે હું બદલામાં શું આપી શકું. સદગુરુએ જ્ઞાનનું દાન કર્યું છે. જગતમાં અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન, સંપત્તિદાન અને ભૂમિના દાન કરતાં પણ જ્ઞાનનું દાન સર્વશ્રેષ્ઠ છે. કારણ કે જ્ઞાન મોહ નષ્ટ કરે છે, જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, જ્ઞાન વિકારો અને રાગદ્વેષ શાંત કરે છે. આવું જ્ઞાનદાન જેમણે આપ્યું તેમને હું શું ભેટ ધરું? ભેટ ધરવા જેવો તો આત્મા છે. હું આત્માની ભેટ ધરું પણ આત્મા તો સદગુરુએ જ ઓળખાવ્યો છે. આત્મા જાણ્યો મેં પણ જણાવ્યો તો સદગુરુએ. આ ખજાના ઘરમાં હતો પણ મને ભાન ન હતું.
આ ઉપકારનો બદલો કેમ વાળી શકાય? આનો ઉપાય શું? શિષ્યને છેવટે રસ્તો સૂજે છે કે એ બદલો વાળવાનો એક ઉપાય છે. જેવો આત્મા મારામાં છે તેવો આત્મા પ્રાણી માત્રમાં છે. સર્વમાં આત્માનું દર્શન કરવું અને આવું આત્મદર્શન સર્વમાં થાય એ ઉપકારનો બદલો વાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આત્માની શુદ્ધિ કરવી તે ઉપાય છે. સદગુરુને પ્રસન્ન કરવા, રાજી કરવાનો ખરેખર ઉપાય તો પોતાના આત્માની શુદ્ધિ કરવી તે છે. આમ કરવાથી સદગુરુ ઘણા પ્રસન્ન થશે. તમે જેટલી શુદ્ધિ કરતા જાઓ તેમ તેમની પ્રસન્નતા વધતી જશે. તમે ક્રોધ ન કરો, વૈરાગ્ય પ્રાપ્ત કરો, સદગુરુ રાજી થશે. ધ્યાન ધરો, ધ્યાન કરો, મંત્ર જાપ કરો, કોઈનું ભલું કરો તો સદગુરુ રાજી થશે. સદગુરુને રાજી કરવા માટે પોતાના આત્માની શુદ્ધિ કરવી તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેમણે આત્માનું ભાન કરાવ્યું તેને બીજું હું શું હું કંઈ આપી શકું એમ નથી. પણ વર્તું ચરણાધીન, હવે મારે બાકીનું જીવન જીવવાનું છે. તે મારી ઈચ્છાએ કે અપેક્ષાએ નહીં, પણ એક જ ઉપાય કે વર્તું ચરણાધીન, તેમના ચરણોને આધીન થઈ વર્તું. મન એમને આધીન, વાણી એમને આધીન, શરીર એમને આધીન, આધીન થઈને વર્તવું તે સદગુરુને બદલો આપવાનો શ્રેષ્ઠતમ ઉપાય છે. અથવા તો એમણે જે કહ્યું અને એમણે જે કર્યું તેનું તેવું આચરણ કરવું. ઉત્તમ માર્ગ એ છે કે વિતરાગ પુરુષોએ જેવું આચરણ કર્યું તેવું કરવું અથવા તે કહે તેમ વર્તવું.
સંબોધ 17માં શિષ્ય પૂછે છે કે ભગવાન ધર્મની વ્યાખ્યા શું છે? ધર્મ કોને કહેવો? તો એમણે કહ્યું કે અણાએ તવો, અણાએ સંજમો, વિતરાગ પુરુષની આજ્ઞા પ્રમાણે કરવું. આજ્ઞાનો અખંડ પાલન કરવું તે ધર્મ છે. જે આજ્ઞા આપી તે પ્રમાણે ચાલવું તે વ્રત છે, તે તપ છે. આ જો સમજાય તો નક્કી થાય કે મારી મેળે મારી મથામણથી આ સંસાર પાર પામી શકાય તેમ નથી. મારા માટે કોઈ સમર્થ માલિક જોઈએ અને સમર્થ તો એક સદગુરુ છે. તેમની આજ્ઞાની ઉપાસના જ્યારે કરીશું ત્યારે સફળ થવાશે. તેણે યોગ સંજ્ઞાએ જે પણ કર્યું છે તેને ગૌણ ગણી સદગુરુની આજ્ઞાએ વર્તવાનો હવે નિર્ણય કર્યો છે. શિષ્યના ભાવ હજુ ઉલ્લાસમય છે. શિષ્ય એમ નિર્ણય કરે છે કે આ દેહ અને આદિ એટલે દેહને વળગીને જે કંઈ રહ્યું હોય તે બધું જ સદગુરુની આજ્ઞાએ વર્તો. આ દેહમાં ઘટના ઘટી, આ દેહમાં સંકેતની અવસ્થા પ્રાપ્ત થઈ, આ દેહમાં આત્માનું ભાન થયું, એવો દેહ અને દેહના સંબંધમાં જે કંઈ પણ છે તે બધું જ પ્રભુને આધીન થઈ વર્તો.
સદગુરુ એટલે પ્રભુ, સદગુરુ અને સંત વચ્ચે ભેદ નથી. કબીરજીએ પણ કહ્યું છે કે સંત અને સાહેબ વચ્ચે ભેદ નથી, સદગુરુ અને પરમાત્મા વચ્ચે ભેદ નથી. આ દેહાદી જે કંઈ પણ છે તે બધું પરમાત્માને આધીન થઈને વર્તો. હવે શિષ્ય એકરાર કરે છે કે હું દાસ છું. ભક્તિ માર્ગમાં અહંકારને ઓગળવાનો ઉપાય દાસ થઈને વર્તવાનો છે. બહુ અધૂરી વાત લાગે છે. દાસ તો ખરું, પણ દાસનો દાસ એટલે દાસનો પણ દાસ છું, આવી આધીનતા મારામાં આવે. પછી અત્યંત દીન ભાવે કહે છે કે તમારે તો અનેક દાસ છે, તમારા ભક્તો તો અનેક છે પ્રભુ, મારામાં તો જો આપ એક જ સદગુરુ છો. અત્યંત દીન ભાવે કહે છે કે હું બધાથી નીચો છું, તમારા બધા શિષ્યમાં મારો નંબર છેલ્લો, હું આપની સેવા કરું અને આપની આપના દાસની પણ સેવા કરું, એવા વિનમ્ર ભાવ આવે છે. સંકેત થયું, આત્મજ્ઞાન થયું, આત્માનો બોધ થયો, આત્મામાં ઘટના ઘટી. એ ઘટના ઘટ્યા પછી એક વખત એવો આવ્યો કે દાસનો દાસ છો તેવો ભાવ પ્રાપ્ત થયો. નરમ વસ્તુ હોય તો મેળ પડે, કઠોળ વસ્તુનો ઘાટ ન ઘડી શકાય. જો શિષ્યને અભિમાન થાય કે હું જ્ઞાની છું, હું કંઈ જેવો તેવો નથી, તો એવો અહંકાર જાય અને નમ્રતા આવે તો આત્મગુણ પ્રગટે. એટલા જ માટે દાસનો દાસ છું અને હું કઈ જાણતો નથી, એવો ભાવ જીવમાં થવો જોઈએ. અહંકાર હોય તો આત્મજ્ઞાન ન હોય અને આત્મજ્ઞાન હોય તો અહંકાર ન હોય. સૂર્ય હોય તો ધરતી પર અહંકાર ન હોય અને અહંકાર હોય તો સૂર્ય ન હોય. આવું અપૂર્વ ભાન જયારે પોતાને થયું ત્યારે એમ લાગે છે કે સદગુરુ દેવને મનથી, વચનથી અને કાયથી ભક્તિ કરવી, એ સિવાય મારા માટે ઉપકારનો બદલો વાળો બીજો કોઈ ઉપાય નથી. યથાર્થ ભક્તિ પ્રગટ કરવા માટે નમ્રતા પ્રગટવી જોઈએ.
હવે શિષ્યના મન, વચન, કાયા સદગુરુની આજ્ઞાએ પ્રવર્તે. સદગુરુને ગમે, સદગુરુને ભાવ થાય, સદગુરુ આનંદિત થાય એવું કાર્ય પોતાના જીવનમાં કરે છે. નોકરી કરતો હોય તો શેઠ કહે તેમ કરવું પડે, પરંતુ અહીં તો તે આનંદ અને ઉત્સાહથી કરે છે. અરે સદગુરુએ મને પસંદ કર્યો, મને બોલાવ્યો, મને કામ સોંપ્યું, મને સેવા સોંપી, મારા ઉપર કૃપા કરી, મને આજ્ઞા કરી. આજ્ઞા સાંભળતાની સાથે જ શિષ્યને આનંદ ઉલ્લાસ આવે છે. સદગુરુને નાનો કે મોટો એ ભેદ નથી, મારો કે પારકો એ ભેદ નથી, પરંતુ અહંકાર ઓગળી જે સદગુરુને આધીન રહે છે તેના ઉપર સદગુરુને પ્રસન્નતા વર્તે છે. આવો દાસભાવ જેના જીવનમાં આવે છે તેને શું થાય? આ દેહાદી આજથી વર્તો પ્રભુ આથી.
સમ્યક દર્શન જેમની હાજરીમાં થાય તે સદગુરુ અને તેમના પ્રત્યે શિષ્યનો આ દાસભાવ, આવી વ્યક્તિ માટે તે સદગુરુ છે. સમ્યક દર્શન જેમની હાજરીમાં થયું તેમના પ્રત્યે અહોભાવ આવવો જોઈએ અને તેને આધીન થઈ વર્તવું જોઈએ. પ્રત્યેક સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. જે મહાપુરુષો થયા છે તેમનો ઉપકાર તો છે, પરંતુ જે વ્યક્તિની હાજરીમાં સમ્યક દર્શનની ઘટના ઘટી તેમને આધીન થઈ વર્તવું, તેમના ચરણમાં મનને લીન કરવું, તેમના ચરણમાં બધું અર્પણ કરવું, આવી અખંડ ભક્તિ શિષ્યને પ્રાપ્ત થઈ. ગુરુએ જ્ઞાન આપ્યું અને શિષ્યમાં અખંડ ભક્તિ પ્રાપ્ત થઈ. જ્ઞાન અને અખંડ ભક્તિનું મિલન એ શિષ્ય તથા સદગુરુનું મિલન છે. સદગુરુ પાસેથી જ્ઞાનની ધરા આવી અને પોતાના સદગુરુ પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ પછી દાસ ભાવ અને સેવાનો ભાવ આવે. સેવાનો ભાવ આવે ત્યારે સદગુરુને બધું અર્પણ કરે. યાદ રાખજો, સદગુરુ નિષ્કામ છે, તમને લૂંટતા નથી. સદગુરુ પ્રત્યે આધીનતા આવે ત્યારે શિષ્યને વિકલ્પ પણ ઉઠતો નથી. સદગુરુ આજ્ઞા કરે અને શિષ્ય તેનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે. ગુરુની સામે જઈ ઊભો રહે કે હે ગુરુદેવ, આપની શ્રી જેને આત્મજ્ઞાન થાય છે એની આંતરિક અવસ્થા બદલાઈ જાય છે. માટે શાસ્ત્રને કેવું છે કે અંક બદલવાનો એકમાત્ર ઉપાય દાસભાવ છે.
દાસભાવનો મુખ્ય ભાવ નમ્રતા છે, નમ્ર ભાવનો મુખ્ય ભાવ વંદન છે, અને વંદનનો મુખ્ય ભાવ તન મન ધનથી સદગુરુની સેવા છે. ફરી કહું છું કે સદગુરુ સેવા ઈચ્છતા નથી. તમે ભ્રમણામાં ન રહેશો. સદગુરુ તમારી પાસેથી કંઈ લેવા ઈચ્છતા નથી. મહારાષ્ટ્રમાં ગાર્ગી મહારાજ થયા છે, અત્યારે નથી. તેઓ નાનકડું પાણી પીવાનું ગાર્ગું, જેને ભૂચકું કહે છે, તે તોડીને કાટલો કાઢી માથે મૂકતા હતા. એ કાટલા વિનાના પાત્રમાં જ ખાવાનું અને પીવાનું અને તેથી તેમનું નામ પડ્યું ગાર્ગી મહારાજ. તેઓ જે ગામમાં કથા કરે ત્યાં રાતના એક વાગે, બે વાગે કે ત્રણ ચાર પણ વાગે, છતાં કથા પૂરી થાય એટલે તે ગામમાં ન રહે. લોકો ઘણી વિનંતી કરતા કે તમે થોડું તો રહો, ભોજન તો લો, પછી જાઓ. તેઓ કહેતા કે કથા કરી હવે પાણી પણ નહીં પીવું, તમારું પાણી મને અડવું આવશે. હું હિંમતપૂર્વક કહું છું અને વાસ્તવિકતાથી કહું છું કે સદગુરુ આવા નિષ્કામ છે. સદગુરુના ચરણમાં પોતાની જાત અર્પણ કરી જીવવું એ એક લાવો છે. એમ કહ્યું કે આ દેહાદિ આજથી વર્તો ચરણાધીન, દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન. આ દાસ શબ્દ ત્રણ વખત આવ્યો. દાસનો પણ દાસ તે દાસાનો દાસ. જગતમાં પ્રાણી માત્રના સદગુરુના અને સદગુરુના શિષ્યોના પણ દાસ. આમ દાસ શબ્દ ત્રણ સાથે સંબંધ જોડી આપે છે. આવો અહંકાર જીવનમાં ઉગડી જાય પછી સાચું શિષ્ય
સતસ્થાનક સમજાવીને બિન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવાર વટ એ ઉપકાર માપ. શિષ્ય સદગુરુને ફરી વિનંતી કરે છે. ગુરુ શિષ્યને સમજી થઈ, સદગુરુ મળ્યા, ગુરુના ચરણોમાં અર્પણતા થઈ, સદગુરુને આધીન થઈ પોતાનો અહંકાર ઓળગ્યો, ઓગાડ્યો. જે કંઈ પણ અર્પણ કરવા જેવું હતું તે અર્પણ કર્યું. આ દેહાદી આજથી વર્ત્યો પ્રભુ આધીન, અને એમ પણ કહ્યું કે દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો દિન. અને છેલ્લે સન્માન કરતી વખતે શિષ્ય એમ કહે છે કે સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ સ્થાનકો આપે મને સમજાવ્યા અને તેની સાથે ભીન બતાવ્યો આપ. આપ એટલે આત્મા. આ બધાથી આપે આત્મા ભીન બતાવ્યો. કેવી રીતે? જ્ઞાન થકી તલવાર હોય એટલે જ્ઞાનમાંથી તલવાર કાઢીએ અને જુદી દેખાય તેમાં દેહ અને આત્મા, જડ અને ચૈતન્ય, અભુદ્ધલ અને ચૈતન્ય એવા બે ભાગ પાડી અદ્ભુત કામ કર્યું. જ્ઞાન થકી તલવાર હોત આ ભેદ બતાવી ગુરુદેવ આપે અદ્ભુત અને અમાપ ઉપકાર કર્યો છે. આ ઉપકારના બદલામાં અમે કંઈ પણ કરી શકીએ એવી અમારી હાલત નથી. આવું નિવેદન શિષ્યએ સદગુરુના ચરણમાં પ્રેમપૂર્વક કર્યું. સદગુરુએ નિષ્પૃહ ભાવે આત્મા જેમ છે તેમ કહી બતાવ્યો. શિષ્યની બધી શંકાઓ દૂર થઈ. ભગવદ્ ગીતામાં અર્જુને સેંકડો પ્રશ્નો પૂછ્યા, પરંતુ ન તો કૃષ્ણો ચંચેડાયા કે ન તો કંટાળો બતાવ્યો. જેટલા પ્રશ્નો પૂછ્યા તે બધાના પ્રેમપૂર્વક હસતા હસતા જવાબ આપ્યા છે. અહીં પણ શિષ્યે ઘણી શંકાઓ કરી, પણ ગુરુદેવે પ્રેમપૂર્વક, ધીરજપૂર્વક, ધૈર્યથી, દેહાતીત દેહથી ભિન્ન આત્મા બતાવ્યો. જ્ઞાનમાંથી તલવાર બહાર કાઢી જેમ બતાવે તેમ દેહથી આત્મા ભિન્ન છે તેમ અનુભવ કરાવ્યો. સંસારમાં બધે સ્વાર્થની વાતો હોય, સદગુરુએ તો નિષ્પૃહ ભાવે આત્મા જેવો છે તેવો કહી બતાવ્યો. આત્માનો નિશ્ચય પણ કરાવ્યો અને આત્મામાં સ્થિર થવાનો ઉપાય બતાવ્યો.
ગુરુદેવ, આ ઉપકાર અમાપ છે, આનો બદલો કઈ રીતે વાળીશું? કઈ ખ્યાલમાં આવ્યું? શિષ્યે શું કહ્યું તે? આવા આત્માનો અનુભવ થતા હવે તો દેહ જુદો દેખાય છે અને દેહમાં રહેલો આત્મા પણ જુદો દેખાય છે. ઘર જુદું દેખાય છે અને ઘરમાં રહેનારો પણ જુદો દેખાય છે. આવી એક અદ્ભુત ઘટના જીવનમાં ઘટી છે. ભિન્ન અનુભવ કરાવ્યો તે અમાપ ઉપકાર થયો છે એમ શિષ્ય અંતમાં કહે છે. આવતા પ્રવચનથી હવે આત્મસિદ્ધિ યાત્રાના ઉપસંહાર તરફ પ્રારંભ કરીશું. 128-142 ગાથા ઉપસંહારની છે. પ્રત્યેક ગાથામાં એક એક સિદ્ધાંત પરમ કૃપાળુ દેવે પ્રગટ કરેલ છે. નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત, જ્ઞાન, ક્રિયા, આત્મભાંતિ, ઔષધ, આ બધા સિદ્ધાંતો સ્પષ્ટ થશે. બહુ પ્રેમપૂર્વક બધા સિદ્ધાંતો ધ્યાનથી સાંભળજો. હવે પછી ઉપસંહારની ગાથાઓ પર પ્રવચન થશે. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
શિષ્યની પ્રણિપા સ્તુતિ છે. જેણે આત્મા બતાવ્યો તે શાસ્ત્રો સાર્વજનિક હોય છે અને શાશ્વત હોય છે. પ્રત્યેક સમયે સદગુરુ જુદા જુદા હોય. શિષ્યનો અને ગુરુનો સંબંધ ઋણાનુબંધનો છે. જેણે બતાવ્યો, જેણે આત્મા આપ્યો, એ સદગુરુનો શિષ્ય છે. ઘણીવાર આ બોલે છે ઘણીવાર જગ્યાએ, પણ એ આ શબ્દ સિદ્ધાંત સાથે મેળ પડતો નથી, ખોટો બોલાય છે. કૃપાળુ દેવે આ લખ્યું જ નથી તે છે. પણ આજે ગુરુઓને ઉતાવળ છે એટલે પોતાનું મૂકી દે કે આ પ્રભુ, આપ પ્રભુનો દિન, એટલે શિષ્યને આપ આપ સામે જે છે એના ઉપર જ બધું જાય. એને તો જે સદગુરુ હોય, આ જન્મમાં કદાચ આ ગુરુથી ન સમજાણું, બીજા જન્મમાં બીજા ગુરુથી સમજાય, તો જે ગુરુથી સમજાય તે દાસ, દાસ હું દાસ છું, તે હ ગુરુ, તે ગુરુનો. એટલે આ સમજી લે, તે એટલે કોણ? કે ભાઈ જેના કારણે વિકારો શાંત થયા, વાસનાઓ શાંત થઈ, પરમ અવસ્થામાં ડૂબકી મારવાની તક મળી, બહિર્મુખ અત્યાર દશા હતી તે અંતર્દંગ દશા થઈ, આવો અમુક ઉપકાર જે કરે તે. કોઈ એકનો ઠેકો નથી, કોઈ એકથી એકનું કલ્યાણ થાય એવું પણ નથી. કૃપાળુ દેવે 108 પત્રમાં લખ્યું છે કે કોઈને કોઈનો બોધ પરિણામ પામે અને કોઈને કોઈનો, કોઈને કોઈથી સમજાય, કોઈને કોઈથી સમજાય. ઋણાનુબંધ છે, પણ નમસ્કાર કરવા છે તો કોને કરવા છે? જેનાથી સમજાયું હોય ને, જેણે સમ્યક નેત્ર આપ્યા છે એને. એટલે તે શબ્દ બહુ જ મહત્વનો છે. ઉપકાર કરનાર એ ઉપકારી છે, એમાં બીજા કોઈનો પ્રવેશ થઈ શકે નહીં. સરસ વાત કરી અહીંયા, કેમ કે અહીંયા એને સંસાર પરિભ્રમણ કરતો હતો અને એ સંસાર પરિભ્રમણ કરતો અટકાવ્યો જેણે. જે સદગુરુના ઉપદેશ મળવા પછી એ પરિભ્રમણ થતું અટક્યું, જ્ઞાન થયું, જ્ઞાનમાંથી બોધ થયો અને બોધમાંથી આત્મા પ્રાપ્ત થયો. તો આને માટે થઈને શિષ્ય એમ કે છે કે શું કરું, એટલી બધી એનામાં ઉત્સાહ છે, ઉલ્લાસ છે. શું પ્રભુ ચરણ કને ધરું, પ્રભુ શું કરું, શું લાવું, શું તમને આપું. ઉદાહરણ આપ્યું છે કે એવા બહુ સજ્જન સ્નેહીઓ આવે આપણા ઘરે, બહુ વખતે આવે તો આપણને એમ થાય કે શું ઓછો ઓછો વાના કરીએ. અને ઘણી વાર તો પછી સાચી વસ્તુ ઘરમાં પડી હોય તો દેવાનું ભૂલી જાય, એ જાય પછી યાદ આવે. અને મુશ્કેલી છે કે ઓલો આવ્યો છે ને કઈ જોતું નથી, જેને આટલું બધું છે કે શું કરું અને શું ન કરું એને કઈ જોઈતું નથી, એની દ્રષ્ટિ લેવા ઉપર નથી, તમે શું આપો છો એના ઉપર પણ નથી. અરે એ તો આપણો આભાર સાંભળવા પણ ઉભો ન રહે. તો સત્કાર સમારંભ માટે બે દી રોકાઈ જાઓ નથી. સદગુરુ ઓળખવા બહુ મુશ્કેલ છે, મુમુક્ષુની દ્રષ્ટિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. ઓળખાય સદગુરુ કેમ ન ઓળખાય, પણ મુમુક્ષુથી ઓળખાય. મૂળ મુશ્કેલી એ છે કે આપણી મુમુક્ષુતા નબળી છે, એટલે આપણને ગમે તેવો પણ સદગુરુ લાગે છે. લૌકિક ઉપકાર જરાક આવ્યો, જરાક કંઈક ઘરની વાત કરી, જરાક એમ કીધું તારું સારું થશે, ત્યાં તાર ફૂલાઈ ગયો. અરે અલૌકિક અને અદ્ભુત વાત કરે, આત્મા આપે એ સાચો સદગુરુ. બાકી તો બધી વાતો એટલી વાર જીવનમાં થઈ છે, કહ્યું ને કે હજાર વાર ઇન્દ્રપદ આપે એ પણ ઉપકારી નહીં. સુખ નહીં, એટલી બધી વાત મૂકી છે અને અહીંયા એટલું રહસ્ય આપ્યું છે એની અંદર. આપણે રોજ આપણો સ્વાધ્યાય પૂરો થાય પછી સ્તુતિ કરીને પ્રણિપા સ્તુતિ બોલીએ છીએ કે હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણથી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ. અમે શુભકામ શ્રીમદને નમસ્કાર કરીએ છીએ, તો શ્રીમદને અમારું ઓળખાણ શું છે? તો દુઃખોનો નાશ કર્યો, ક્યાં દુઃખનો? કે મારા ઘરની અંદર છોકરો માનતો નહોતો ને ગુરુદેવને કીધું એટલે પતી ગયું બધું. મારી દીકરીનો હક પણ થતું નહોતો ને ગુરુદેવને કીધું એટલે પતી ગયું. અરે મૂર્ખ, આ સાંસારિક વાત છે? કયા દુઃખની વાત છે તારા? શરીરના દુઃખની, સંસારના દુઃખની, સંબંધના દુઃખની, ધંધાના દુઃખની? એ દુઃખનો નાશ કરવા માટે સદગુરુ છે? બધી સમસ્યાઓ લઈને જઈ હાલ મારો ગુરુ આગળ, તમામ વસ્તુ આવી લૌકિક, એટલે જ વાત સમજવાની છે કે સદગુરુ નથી. એને ગુરુ કહેવાય એ પણ, ગુરુ શબ્દનું અપમાન છે, આસાધના છે. દેવગુરુ ધર્મ પ્રત્યેની જે 33 આસાધના છે એમાંની આ એક આસાધના છે. એ કહે છે કે દુઃખ ખરું, પણ કયું દુઃખ? જન્મ જરા મરણાદિ. સાચો દુઃખ તો પરિભ્રમણ છે, સાચો દુઃખ ગતિ આગતિનું દુઃખ છે, સાચું દુઃખ આ સંસાર સાથેનો અનુબંધ છે. એ જે તોડી દે, જીવને પોતાના સ્વરૂપની અંદર સ્થિતિ કરાવી દે, આ જ સાચો ઉપકાર છે. જ્ઞાન થકી તરવાર વત ભિન્ન બતાવ્યો આપ, એટલે એ ઉપકાર અમને ભિન્ન આત્મા બતાવ્યો. દેહથી આત્મા ભિન્ન છે એ શબ્દોમાં સાંભળ્યું હતું, અનેક વાર વાંચ્યું હતું, પણ અનુભવ ક્યારે નહોતો કરાવ્યો. આ તો કરાવ્યો તમે કે જો દેહ ને આત્મા બે ભિન્ન છે. જેમ એને જ્ઞાનમાંથી તલવાર જુદી કાઢી અને હાથમાં આપી કે જો આ સામર્થ્ય, આ સત્તાવાન શસ્ત્ર આ છે, આ જ્ઞાનની કોઈ તાકાત નથી. આ જ્ઞાન તો સડી જાય, બદલાવવી પડે, પણ અંદર રહેલી આ તલવાર છે, આ સત્તા છે. આ સત્તા વડે આખો બધો સંસારના કામ ચાલે છે. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું ભાન, પણ આત્માની સત્તા વડે. એ ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે. કોઈ ઇન્દ્રિય પોતાની રીતે પોતાની શક્તિથી પ્રવર્તી શકે ખરી? આત્માની સત્તા એકવાર અંદરથી નીકળી ગઈ, જેવો ડચકું આવ્યું અને ડોક્ટરે કીધું ઇઝ ગોન. ઇન્દ્રિયો બધી છે, એક પણ ઇન્દ્રિયોનું પ્રવર્તન થઈ શકે ખરું? ચમચી પાણી મોઢામાં નાખો ને કે ગંગા જળ છે, ઘણા વખત ત્યાં સાચવું હતું, મોઢામાં નાખો, નાખે અંદર જાય ખરું? ઓકે, એ આપણો મોહ છે, એ વાત જુદી છે. આત્માની સત્તાનો ત્યાં કઈ આપણને પરિચય થાય છે કે આ દેહ આટલો તાકાતવર, આટલી દેહની કેવી જબરજસ્ત, કેટલી ઇન્દ્રિયો, કેટલી નસ, કેટલી રોગ, ડાક્ટરો તો કે દેહની વિસ્મયતા કેવી, પણ આ દેહની કોઈ તાકાત ખરી, કોઈ સત્તા ખરી? ઓહો હો, કમળની પાંદડી જેવા આંખ છે ને હોઠ છે ને એની કઈ તાકાત ખરી? હે, બસ નાગણ જેવો ચોટલો છે ને, ફલાણા જેવું આમ છે ને, કેમ છે ને, ચંદ્ર જેવી વેણી, જે હોય તે આત્માની સત્તા નથી. કોઈ દેહની કઈ કઈ ન કરી શકે, એક પણ પ્રવૃત્તિ ન થઈ શકે. આવો જેને ઉપકાર કર્યો છે, સૌભાગભાઈ કીધું પ્રભુ અમે પણ 30-30 વર્ષ ત્યાં સત્સંગ સ્વાધ્યાય કરતા હતા, શાસ્ત્રોના શાસ્ત્રો ફેંદી નાખ્યા, પણ ક્યારેય દેહ ને આત્મા બોલ્યા છીએ અનેક વાર, પણ અનુભવમાં નથી. પણ આત્મસિદ્ધિ વાંચતા હે પ્રભુ, પર્વતની બે ફાટ જેવો દેહ ને આત્મા બંને ભિન્ન દેખાય છે, જુદા દેખાય છે. આ શબ્દ જુદા દેખાય છે, એક ભક્તના અંતકણમાંથી શબ્દ નીકળે છે કે મને દેખાય છે, મને અનુભવ થાય છે કે હું શરીરથી જુદો છું, શરીર તે હું નથી. આ ધન્ય ઘડી છે જીવનની, આ પરિવર્તનનો પોઈન્ટ છે. અનાદિકાળનું, અનંતકાળનું, અને હવે મોક્ષ યાત્રાનું, અહીંથી મોક્ષ યાત્રા શરૂ થશે. જેથી જેને મોક્ષે જવું છે એ ઓળખાશે, એનો અનુભવ થશે, એની પ્રતીતિ થશે અને એની શ્રદ્ધા થશે. પેલું સંકેત શ્રદ્ધા, બીજું પ્રતીતિ, અને ત્રીજું પૂરો અનુભવ. અનુભવ ન થાય પણ શ્રદ્ધા થઈ, આપ્ત પુરુષના વચન ઉપર શ્રદ્ધા થાય. અહીંયા કહે છે કે એ તો ત્યારે જ થાય, પ્રાણી માત્રમાં આત્માનું દર્શન થાય. હું આત્મા છું એટલું જ નહીં, પણ જગતના સર્વ ચેતન જીવો આત્મા છે, અને બધામાં જેવો મારો આત્મા છે એવો જગતના તમામ જીવોમાં છે, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી. આવું ભાન થાય ત્યારે શિષ્ય વિચાર કરે છે કે આને આપવું શું, આના મૂળ શું કરવું, આનું મોલ શું કરવું, અને ત્યારે સરસ એ શિષ્ય આધ્યાત્મિક જ્ઞાન એનામાં પરિણમ્યું છે. એટલે એને કહે છે કે તો પછી સાહેબ બીજું કાંઈ નહીં, આ દેહાદી બસ. તમે મને આત્મા આપ્યો તો દેહ જે છે એની ક્રિયાઓથી, એના કર્મથી અનંતકાળું રખડતો હતો. કર્મનું કારણ દેહ છે, નો કર્મ. અને જે સદગુરુએ ઉપદેશ દીધો એમાં છેલ્લી જે ચાર લીટી કીધી, જે આપણે કીધું તો બહુ જ મહત્વનું છે. અન્ય માર્ગમાં કે અન્ય શાસ્ત્રમાં ક્યાંય આ વાત છે નહીં કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. જો તારો દેહાધ્યાસ હોય જાય તો આ શિષ્ય જબરજસ્ત ખુમારીથી કહે છે કે આ દેહ તમને અર્પણ કરું છું, આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન, મારે આધીન નહીં, મારી ઈચ્છાથી નહીં, મારે વશ નહીં, પ્રભુની આજ્ઞામાં, પ્રભુ જે કહે તે. કર્મનું મૂળ કાઢી નાખ્યું. આને દેહાધ્યાસ કયો? દેહ ક્યારે અપાય? દેહાધ્યાસ હોય તો એમ કહેવાય કે દેહ નથી, બીજું કઈ હોય તો જોઉં ઘરમાં. આ તો કે છે આ દેહાદી આજથી વર્તો પ્રભુ આ દિન, દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન, હું તો આવા પ્રભુનો દાસ છું. દેહાધ્યાસની ગાથાઓ છે એ અહીંયા એક લીટીમાં શીશી આપી દીધી. કૃપાળુદેવે ચાર લીટી કરી, ચાર ગાથા છે અંદર, છૂટે દેહાધ્યાસ. એ શિષ્યએ આ એક જ લીટીમાં કહી દીધું. જો એક એક વસ્તુ સમજ્યો છે આત્મસિદ્ધિનો શિષ્ય, જે જે ઉપાય કીધા છે એ સમજે છે, એને પચાવ્યા છે, બોધને આત્મસાત કર્યો છે, અને તો જ એની બોધથી એને આવી આત્મદ્રષ્ટિ થઈ છે, શિષ્ય મુક્ત થયો છે. એટલે કે છે કે હું તો હવે તમને બીજું કઈ ન કરી શકું, આત્મા આપ્યો છે એને તો હું ઉપકારનો બદલો એ જ વાળી શકું કે મારી આ જે કઈ દેહ છે એ તમને અર્પણ કરું છું. ઇન્દ્રનો વૈભવ પણ આત્માની અપેક્ષાએ મૂલ્ય વગરનો છે. આત્મા નથી તો ઇન્દ્રના વૈભવનું કોઈ, એની અપેક્ષાએ તો કોણ ચડે આત્માથી સૌ. અરે પ્રભુ, એવું તત્વ તમે અમને આપ્યું છે કે ભાઈ જગતમાં બધા પદાર્થોનું સરસ કહ્યું છે કે માટી કરતાં લોખંડ, લોખંડ કરતાં ચાંદી, ચાંદી કરતાં સોનું, સોના કરતાં રત્ન, રત્ન કરતાં કોહિનૂર હીરો, કોહિનૂર હીરા કરતાં ચિંતામણી રત્ન, અને ચિંતામણી રત્ન કરતાં પણ બોલો. હવે જગતમાં મૂલ્યવાન વસ્તુ તો યાદ કરી કરીને કહી ક્યાંય ઉદી ગયો, પછી હવે તો કઈ દેખાતું નથી આ ચિંતામણી રત્નથી આગળ તો, કે જે રાખીએ અને જે ચિંતીએ મળે, કલ્પવૃક્ષની માફક, કામધેનુની માફક, ઈચ્છા કરો ને વસ્તુ હાજર. આનાથી પણ આત્મા વધારે મૂલ્યવાન છે. આ થયું છે ત્યારે કે છે કે તો હવે તમારી પાસે શું થયું. અને અહીંયા કબીરજીનું એક દોહો મૂક્યો છે, ગુરુ લોભી શિષ્ય લાલચુ. ગુરુને લોભ છે કઈ ને કઈ મેળવવું છે, સંપત્તિનું બધું છોડ્યા પછી મૂલ્યવાન સંપત્તિને હસ્તગત કરવાની ઈચ્છા થાય છે, અને શિષ્ય લાલચુ છે. લાલચુ છે કંઈક વધારે મળે, અને થોડુંક આપશો તો આપણને પાછું વધારે મળશે. દોનો ખેલે દાવ, એકબીજા એકબીજાનો દાવ ખેલે છે, કોણ કોને પછાડે એ ખબર ન પડે. ગુરુ શિષ્યને સાથે દાવ ખેલે છે કે શિષ્ય ગુરુ સાથે ખેલે છે ખબર ન પડે. તરે નહીં ને તારે નહીં, એ પોતે તો તરવાનો નથી, કેમ કે લોભીઓ છે, એને હજુ જગતમાંથી કંઈક જોઈએ છે. સત્કાર જોઈએ, માન જોઈએ, સિદ્ધિ જોઈએ, પૂજા જોઈએ, પ્રસિદ્ધિ જોઈએ, અનેક પ્રકારના વાસનાઓ તો તરતમ જોગે રે, તરતમ વાસના રે. વાસનાનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે, માત્ર પૈસો એ જ કઈ વાસનાનું એકમાત્ર સાધન નથી. આવી અનેક પ્રકારની વાસનાઓ છે, અનેક પ્રકારની પોતાને સગવડતાઓ, વૈભવો, ઠાઠમાઠ, આડંબર, આ બધું જ વાસનાઓ છે. ને તો વૈરાગ્યની અંદર આ બધું શોભે કેવી રીતે, એનો મેળ ન બેસે. અને શિષ્ય લાલચોડો છે, લાખ મેળા છે તો કરોડ મળશે, કરોડ મેળા છે તો કરોડાધિપતિ થઈશ, એટલે ગુરુને અર્પણ કરા કરે, બેયનું કામ ચાલા કરે છે. પણ કબીર સાહેબ કહે છે કે આ ધંધો ભલે બંને દાવ ખેલા કરે, કોણ હારશે કોણ જીતશે આપણને કઈ ખબર નથી, પણ એક વસ્તુ નક્કી છે કે તરે નહીં ને તારે નહીં, જેસે પથ્થર રામ, આ બંને ડૂબશે. કેટલી સરસ વાત મૂકે છે. સંકિતની અવસ્થા પ્રાપ્ત થઈ દેહમાં આત્માનું ભાન થયું, એ દેહના સંબંધમાં જે કંઈ છે તે પ્રભુની આગળ વર્તો. અહીંયા કહે છે કે એ જ્યારે દાસ દાસ હું દાસ છું, હવે હું તો દાસ છું એટલું જ નહીં પણ દાસનો પણ. આવી દાસાનું દાસપણું એવી જ્યારે ભાવના પ્રગટે ત્યારે ગુરુ થવાને લાયકાત છે. કુપરદેવ એક પત્ર લખ્યો છે, ત્યાં સુધી એ આખા જગતના શિષ્ય થવાને એ વેદન કર્યા કરે, ત્યાં સુધી ગુરુ ના થાય ના થાય. કૃપાળુદેવ બહુ સ્પષ્ટ ભૂમિકા મૂકી છે, બહુ સ્પષ્ટ. પરંતુ જગતના જીવોને અત્યારે ન વાંચવું, ન વિચારવું, ન નિધિધ્યાસન કરવું, ન અનુપ્રેક્ષા કરવી, બહારના વૈભવથી નક્કી કરી લેવું, નિર્ણય કરી લેવો, અને ધમાધમની અંદર બધું ચાલે છે. આત્માની વાત એ ગંભીર વાત છે. અહંકારની ભૂમિકા ઉપર એ ન સમજાય, અહોભાવની ભૂમિકા ઉપર સમજાય, ભોગની ભૂમિકા ઉપર ન સમજાય, એ સમર્પણની ભૂમિકા ઉપર સમજાય. એટલે કહ્યું કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. ત્યાગ અને વૈરાગ્ય જગતમાંથી જે છે એ પણ એનો બોજો લાગે છે, તો નવું લેવાની તો કોઈ વાત જ રહેતી નથી. આવો શિષ્ય જ્યારે હોય નિષ્પૃહ, ત્યારે એને ગુરુનો મહિમા સમજાય. અને અહંકાર આવો એને જાગૃત ઓગળી જાય. અહંકાર હોય ત્યાં આત્મજ્ઞાન ન હોય, અને આત્મજ્ઞાન હોય ત્યાં અહંકાર. ઘણાનું ભાષણ તમે સાંભળો ને તો અહમ 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 કુદાકુદ કરતું જોઈ, મેં આમ કર્યું પછી મેં આમ કર્યું ને, એ કોઈ તને પૂછે છે? જે કહેવાનું છે એ શું છે તત્વજ્ઞાન એ સમજાવો. મેં આટલું કર્યું છે ને, હું આટલી જગ્યાએ ફરી આવ્યો છું ને, અમે તો આ બધા પ્રયોગ, આવી બધી પોતાની કથની અંદર આવે જ. એટલે આપણને લાગે કે બોધ આપે છે કે પોતાનું બધું ગૌરવ ગાથા કહેવા બેઠા છે. એને બોધ કહેવાય? એકવાર હું આમ ગયો ત્યારે આમ થયું હતું, કોનો મહિમા ગાયો? કઈ ખબર નથી પડતી. અને જ્યારે મુમુક્ષુતાની ભૂમિકા વિના આપણે સાંભળતા હોય ને, એટલે આપણે તાલી પડી ગયા. એને બહુ સરસ પરાક્રમ કર્યું. અરે એને પરાક્રમ નથી કર્યું, આ એનો અહંકાર બોલે છે. આનાથી આપણું કલ્યાણ નહીં થાય. આ એની વ્યક્તિ પૂજા ઊભી કરે છે, મહિમા ઊભો કરે છે. સદગુરુનો મહિમા વ્યક્તિ પૂજાથી નથી, તત્વ દર્શનથી છે. એને કેટલું તત્વ દર્શન છે. અને આ વસ્તુ વારંવાર સમજવા માટે આપણી પાસે પરમ કૃપાળુ દેવનું જીવન ચરિત્ર એક જબરજસ્ત મસાલ સમાન છે. આવા આવા પ્રસંગોએ એમણે ક્યારેય પોતાનો મહિમા ગાયો? ક્યારે પોતાના દેહભાવને પુષ્ટ કર્યો? ક્યારે કોઈની તાકાત હતી? કૃપાળુ દેવ કી જય, કૃપાળુ દેવ કી જય બોલાવીને આગળ નારા લગાવે ને ઝંડા ચલાવે. પ્રસંગ એક છે, જ્ઞાનની ઉણપ હતી. મુનિઓ પણ જેને વંદન કરતા હતા, મુનિઓ પણ જેને વંદન, એને પણ એમ કહે કે તમે તમારો વ્યવહાર સાચો. મા સતીજી પણ પાટ ઉપરથી ઉતરી જતા હોય તો એને પણ કહે કે તમે તમારો સ્થાન સ્વભાવો. આવી અદભુત જે પ્રતિભા છે ધર્મના સિદ્ધાંતોને સમજવા, આ સિદ્ધાંતો આપનારનું ચરિત્ર છે. આ તત્વજ્ઞાનથી આ પુરુષનું સ્વરૂપ બીજું નથી. આ અહંકારને ઓગાળવા માટેનો કૃપાળુદેવ લખે કે દેહભાવ દેખાડવો પાલવતો નથી, અને પાલખીમાં ચડીને હળવું છે. સુંદર મજાની સવારીઓ ગોઠવી છે, હાથીની સવારી કરો ને, પાલખીની કરો ને, બગીની કરો ને, આન તેન શું ઠાઠમાટ કરવા છે? શું સમજાવવું? લોકોને આત્મા સમજાવવો છે કે વૈભવ સમજાવવો છે? એટલી બધી આ ચાલી છે ત્યારે આ વસ્તુ આપણને નહીં પકડાય. શિષ્ય કહે છે કે આને તો કંઈ જોઈતું નથી. તમે કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. સર્વથા શબ્દ સમજાય છે? સર્વથા સમજાય છે કે અત્યારે મારી પાસેથી નહીં એમ નહીં, ક્યારેય નહીં. વાર આવા ખેલ હોય કે ત્યારે નહીં પાછળ થી હોય, બધું બધું મોકલી આપજો ને, એમ કરો ઉતારો મોકલી આપજો, બધાની વચ્ચે ક્યાં લેવું. તમે સર્વથા નિષ્પૃહ છો, શિષ્યમાં કેવી શ્રદ્ધા જગાવી છે. હું તો કઈ આપી શકું એમ નથી, પણ પ્રભુ તમારે ક્યાં લેવું છે. જ્ઞાની પુરુષો કઈ સ્વીકારતા નથી. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે 338 કહી છે કે તમારા આરંભ સમારંભ પરિગ્રહ બધો તમે જ્ઞાની પુરુષને અર્પણ કરો તો જ્ઞાની પુરુષ એમાંથી પોતાપણું છોડાવે છે, એમને કઈ જોઈતું. કેટલી વાત સરસ મૂકી, મોટામાં મોટો સિદ્ધાંત મૂક્યો કે જ્ઞાની પુરુષ નિષ્પૃહ છે. તમે કંઈ પણ અર્પણ કરો તો એને પોતાને એમાંથી કંઈ પણ જોઈતું નથી. તમારો જે ભાવ છે મમત્વનો, પોતાપણાનો, એ પૂતગલ પ્રત્યેનો જે તમને બાંધી રાખે છે એ છોડાવવો છે. એમાંથી તમે છૂટો એટલે કર્મની પરંપરામાંથી, બંધની પરંપરામાંથી તમે છૂટશો. આવી એની કરુણા છે, આને નિષ્કારણ કરુણા કહેવાય. કે બંધના કારણોથી છોડાવે તે જ્ઞાની, બંધથી તો છોડાવે પણ બંધના કારણોથી બંધ થવા પણ ન દે જીવનમાં, એવું આ જ્ઞાનીનું કહે છે. એ કહે છે અત્યારે તમે ઉપકાર કર્યો છે અદ્ભુત અને અમાપ, એટલે શિષ્યો ગુરુ પ્રત્યે જેમ શબ્દ બોલે છે કે તમે આશ્ચર્યકારક અને અલૌકિક પ્રભુ મને આપ્યું, અહો અહો શ્રી સદગુરુ તમારી કરુણા અદ્ભુત અને આશ્ચર્યવંત છે, અલૌકિક છે, કારણ કે તમારો ઉપકાર પણ અલૌકિક છે, અદ્ભુત છે. માટે શબ્દ આવ્યો અહો અહો ઉપકાર. પેલો શ્રી સદગુરુ તો આપણને સમજાય છે, લગભગ મારો અનુભવ છે બધાને અહો અહો સદગુરુ સમજાય, કેમ કે જ્યાં હોય એને આમ જ કરવું છે. વિવેક તો છે નહીં જરાય કે કોને કરે છે, પણ એને આ નથી સમજાવતું કે અહો અહો ઉપકાર કયો કહેવાય બોલ. હવે અહો અહો સદગુરુ શું કામ કર્યું, મને ખમાસણા દેવા, શેના ખમાસણા દીધા, કઈ ખબર નથી, એને ઉપકારની સમજ નથી. અહીંયા મહત્વનો શબ્દ આ છે અહો અહો શ્રી સદગુરુ, એ તો બધે સમજાય છે કે ખૂબ સદગુરુનો વિનય કરવો, ભક્તિ કરવી, ઉલ્લાસ કરવો વગેરે આપે, એટલે પછી જે હોય એને આપણે કરવું. પણ અહે એણે મારા ઉપર અહો અહો ઉપકાર કર્યો, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. પેલા પોતાની પામરતા સમજાય છે તો ઉપકારનું મહત્વ સમજાય, પેલા પોતાની પામરતા સમજાતી નથી. ઉલટાનું એમ લાગે છે કે આ ગુરુને બધી સાધન બાધન તો આપણે કરી દીધા છો, આ ગોઠવણ બધી આપણે કરી છે, એટલે ગુરુ પાસે પણ મહિમા ભલે ગુરુનો દેખાય પણ અંદરથી બધાને એ બતાડવા માંગે છે કે આયોજન પાછળ. આને હજી એ અહો સદગુરુમાં પોતાનો હજી અહો છે કે આ કરનાર તો હું છું, એટલે પછી રાહ જોતો હોય કે હવે આભાર દર્શન ક્યારે થાય. અને આભાર દર્શનમાં આપણું નામ આવ્યું કે નહીં આવ્યું, કે એને આવું કહ્યું હતું, એને કીધું નહીં એને કે મંડપનો ખર્ચ મેં આપ્યો હતો, એને કીધું નહીં કે આયોજનની અંદર આ યોગદાન આ ફલાણાભાઈનું હતું. સદગુરુના અહો સાથે અમે અહો અહોના પાત્રો છીએ, નહીં સમજાય. અલૌકિક ઉપકાર અને અલૌકિક એનો બદલો વાળવાની જે પ્રક્રિયા છે, ભગવાન મહાવીરને ક્યારે પ્રસન્નતા થાય કે એનો શિષ્ય મુક્તિને મેળવે ત્યારે. આપણે મહાવીરના અનુયાયી છીએ તો આપણા દેવ આપણા પ્રભુ એને ક્યારે આનંદ થાય કે આપણે એના માર્ગે ચાલીએ. અને એને કહેલા બોધને સફળ કરી બતાવીએ કે એને ખોટું કીધું. એના આશ્રયથી જન્મ મરણ ટળે છે. અમારો દાખલો લ્યો, ખ્યાલ આવે છે? આ આપણે કહેવાય કે એને આપણે અર્પણ કર્યું. તો અહીંયા કહે છે અદભુત અને અમાપ ઉપકાર કર્યો છે. અને એનું સીધું સાદું વર્ણન એટલું જ કહે છે કે તમે અમને આત્માનો અને દેહનો ભિન્ન અનુભવ કરાવ્યો. આત્માનો અને દેહનો ભિન્ન, ભિન્ન એટલે આ જુદું ને આ જુદું, બેયનો અનુભવ ભિન્ન કરાવ્યો, મિક્સ નહીં. મિક્સ તો છે, પછી દેહ દેખાય છે, આત્મા દેખાતો નથી, એનો અનુભવ લક્ષમાં આવતો નથી. અત્યારે સત્તા આત્માની છે તો આપણને આત્માનો અનુભવ ભિન્ન જણાતો નથી. દેહનો દેખાય છે કે શરીર સારું છે તો બધું થાય ને, એટલે આત્મા સારો હોય તો બધું થાય કે શરીર સારું હોય તો બધું થાય? તું ભયંકર પાપ કરીશ જો તારો આત્મા સારો નહીં હોય તો. નહીં દેખાય. અહીંયા બંને ભિન્ન બતાવ્યા, એક નશ્વર તત્વ બતાવ્યું વિનાશી અને બીજું અવિનાશ, એક અનિત્ય બતાવ્યું બીજું નિત્ય બનાવ્યું, અજર અમર શાશ્વત. આમ ભિન્ન અનુભવ કરાવ્યો આ ઉપકાર અમાપ, ભિન્ન બતાવ્યો આપ એ ઉપકાર અમાપ. કોઈનો ઉપકાર અમારો ન ભૂલવો, કોઈનો ઉપકાર ન ભૂલવો, એ બધી સંસારિક વાતો છે, વ્યવહારિક વાતો છે. એ વ્યવહારમાં શોભે. પરમાર્થની અંદર તો ધર્મ જે બતાવે તે મોટો ઉપકાર, આત્માને આત્માનો ધર્મ પમાડે છે એ મોટો ઉપકાર, કે જેથી કરીને અનાદિના પરિભ્રમણનો અંત આવે. જે અજ્ઞાન, જે મિથ્યાત્વ અનંત કાળથી જે આપણને રખડાવે છે, એની અંદર કોઈ એક જ્યોતિ આત્માનું દર્શન કરાવે, એક સાચા નેત્ર આપે, સમ્યક નેત્ર આપે, એક આંખની જ્યોતિ આપે, તત્વની દ્રષ્ટિ આપે, અને આપણને આનાથી જુદું થાય અને દેહ પ્રત્યેનો અનુરાગ છૂટી જાય, મોહ છૂટી જાય. એટલે એ દેહાભ્યાસથી થતા કર્મો છે એ કર્મો હળવા થઈ જાય, તો ધીરે ધીરે એ જીવ મુક્તિના માર્ગે ચાલે. એટલે આ ગાથાઓ છે એ એટલી બધી અદ્ભુત છે, એ શિષ્યમાં પરિણમનની આ ગાથાઓ છે. આત્મસિદ્ધિ સાંભળ્યા પછી, વાંચ્યા પછી આ શિષ્યના પ્રતિભાવ છે. ગુરુનો બોધ મળ્યા પછી આ શિષ્યની સમજણમાંથી ઉઠેલી એમની આ ભાવનાઓ છે. આપણે એ વિચાર કરવો પડે કે આવો ભાવ સદગુરુ પ્રત્યે પ્રગટે, દેવ પ્રત્યે પ્રગટે. જે વિતરાગ દેવ, એમણે આ પ્રકારે આપણને સંસારથી મુક્ત થવાનો માર્ગ આપ્યો છે, શાસન આપ્યું છે, વ્યવસ્થા આપી છે, આચાર આપ્યા છે, ક્રમ આપ્યો છે, આનો ઉપકાર કેટલો. બસ આ ભાવ જીવનમાં આવે, આવું વેદન થાય, જીવને બોધનું વેદન થાય, અને વેદનમાંથી એ પછી પોતે સાધના કરી અને છૂટે. તો દેહાધ્યાસ છૂટે ત્યારે કયા કયા પ્રકારના ભાવ થાય છે, અને શિષ્યની અર્પણતા છેલ્લે દેહાધ્યાસ છૂટે છે એટલે અહંકારની અર્પણતા. અહંકારનો આધાર શું? દેહ. અહંકાર અહંભાવ શરીર ઉપર ટકે છે. કોઈનો અહંભાવ શરીર સિવાય નથી, બીજું તો તત્વ એ જાણતો નથી. અને જ્યાં જ્યાં શરીર બદલાના ત્યારે એને અહંભાવ કર્યો, કેના આધાર પર કર્યો? આજે આપણે મનુષ્ય છીએ તો મનુષ્ય તરીકેનો આપણો અહંભાવ છે, અને આપણે તિર્યંચમાં ગયા તો ત્યાં પણ અહંભાવ હોય. કયા શરીર ઉપર? એ અહંભાવના આધાર શું? તિર્યંચનું શરીર. દેવલોકમાં ગયા ત્યાં અહંકાર થયો, આ આધાર શું? તો દેવલોકનું શરીર. શરીર એ અહંકારનો આધાર છે. અને આ દેહની અર્પણતા થાય, દેહાભ્યાસ ટળે તો અહંકાર ટળી જાય. તો મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર તત્વ પર છે. એ જો જાય તો શિવોહમ શિવોહમ, તો છેલ્લો અહંકાર છે એ દેહ બુદ્ધિ જાય, દેહાભ્યાસ જાય. શિષ્યએ કરી બતાવ્યું. ગુરુએ કીધું તો દેહાદ્યાસ છૂટે, શિષ્ય કે લ્યો આ દેહાદ્યાસ આજથી વર્તો પ્રભુ આધીન, આ દેહાદ્યાસ છોડ્યો, આ દેહાદ્યાસ છોડ્યો, તમને આપ્યો દે. અદભુત વાત છે, સમજાય એટલું સમજીએ, ચિંતન કરીએ વિશેષ અવસરે.
Thank you.